நமோ அரிஹந்தாணம், நமோ சித்தாணம், நமோ ஆயரியாணம், நமோ வஜ்ராயாணம், நமோ லோயே சவ சாமூனம். ஜே ஸ்வரூப சமஜாவினா பாம்யோ துக்கயனந்த் சமஜாவியூதே பத நமோ ஸ்ரீ சதகுரு பகவன். வர்த்தமா தேஹ சதா ஜேனீ தசா வர்த்தே தேஹாதீத் தே ஜானீனா சரணமா ஹோ வந்தனய கணீ. એક દસ મિનિટ માટે આપણે જે મંગળવારે એક મહાન પર્વ આવી રહ્યો છે, આપણા મંદિરનો વાર્ષિક મહોત્સવ તિથિ તો છે જ, પણ એની સાથે એક બીજો પર્વ આવી રહ્યો છે. કોઈને ખ્યાલ છે કયો પર્વ આવી રહ્યો છે? શૈલીબેન આગળ આવી જાઓ, ભૂમિબેન છે આગળ આવો, આગળ આવો, યંગસ્ટર્સ બધા આગળ આવો, મને બધાના મોડા જ હોય, પહેલેથી જ બધા આગળ બેસતા જાઓ એટલે પાછળ બેસે તો મને દેખાય. એક દસ મિનિટ માટે જે શ્રુત પંચમી, જે પાંચમ પરમ દિવસે છે ને, જે તિથિ, એનું એક મહત્વ ખાલી દસ મિનિટ માટે આપણે લઈએ છીએ. અને એના પછી જે પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ સુવર્ણપુરીમાં તો આપણે થોડા સમય પહેલા બહુ ભાવપૂર્વક ઉજવ્યો, પરંતુ આજથી નવ વર્ષ પહેલા જયારે આ પારલા જીન મંદિરનું નિર્માણ થયું ત્યારે પણ એક ભવ્ય પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ આપણે ઉજવ્યો હતો. તો એ સંબંધી આપણે સવારથી બધા સ્વાધ્યાયના ભાવમાં છે, આના પછી પણ હજીને એક સ્વાધ્યાય છે, આના પહેલા એક સ્વાધ્યાય થઈ ગયો, આના પહેલા ગુરુદેવશ્રીનું પ્રવચન, એની પહેલા સવારથી અભિષેક પૂજા આદિ બધા કાર્યક્રમ ચાલી રહ્યા છે. તો એક થોડું એટમોસ્ફિયર લાઇટ કરવા માટે આપણે એક ક્વિઝ રમશું દસ મિનિટ પછી, જોઈએ આપણી પાસે કેટલો સમય છે. મારી પાસે 35 પ્રશ્ન છે, જેટલા થશે એટલા આપણે કરશું. પણ એક ભાવ આવ્યો કે જે પરમ દિવસે જે પર્વ આવી રહ્યો છે એની ચર્ચા આપણે ગુરુદેવશ્રીના શ્રીમુખે અને આદરણીય હેમંતભાઈના શ્રીમુખે સાંભળશું જ, પરંતુ થોડીક ચર્ચા કરવાનો એક વિકલ્પ છે તો એ આપણે કરીએ છીએ. જો બહુ શોર્ટમાં ચર્ચા કરું છું, વિષય તો ઘણો અગાધ છે, પરંતુ આપણને એ પર્વનું મહત્વ સમજાવવું જોઈએ. શું છે એ પર્વનું મહત્વ? પરમ દિવસે થયું શું એવું કે આપણે શ્રુત પંચમીના પર્વના નામે આપણે એને ઉજવીએ છીએ, આખો સમાજ એને બહુ ભાવપૂર્વક, ભક્તિપૂર્વક, બહુમાનપૂર્વક ઉજવશે, જીનવાણી માતાની ભક્તિ કરશે, તો એ માતાની ભક્તિનો દિવસ છે, બહુમાનનો દિવસ છે. આપણે એક વાત સમજી લઈએ, આ પંચમકાળમાં તીર્થંકરો, સમોશરણ, દિવ્ય ધ્વનિ સાક્ષાત તો છે નહીં. મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા એના પછી પરંપરાએ પંચમારો ચાલુ થયો, એના પછી કેટલાય શ્રુત કેવડીઓ થયા. અને વિષય ચાલુ કરું છું એટલે થોડો ઉપયોગ રાખજો. શ્રુત કેવડીઓ થયા અને શ્રુત કેવડીઓ થયા બાદ એમનો પણ લોપ થયો, અને જે દ્વાદશાંગ ગંધર પરમાત્માએ પોતાના જ્ઞાનમાં, જે અંતર્મુહૂર્તમાં એ દ્વાદશાંગની રચના કરી, એ જે અંગોનું જ્ઞાન, એ 14 પૂર્વ, એ 12 અંગોનું જે જ્ઞાન છે, એ જ્ઞાન પણ આચાર્ય પરંપરામાં જે શ્રુત કેવડી થયા એના પછી આચાર્ય થયા, તો એ જ્ઞાન પણ કાળક્રમે એ જ્ઞાન પણ હીન થતું ગયું. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? કારણ કે આ ઉતરતો કાળ છે, એ જ્ઞાનનો પણ હાથ થતો ગયો. અને એક બહુ આપણે કહીએ ને કે એક અકારણ કરુણા દ્વારા આપણા જે એક સમર્થ આચાર્ય થયા, કયા આચાર્ય યાદ આવી રહ્યા છે? ધરસેન આચાર્ય દેવ યાદ આવી રહ્યા છે, કે એ ધરસેન આચાર્ય દેવને દ્વાદશાંગ ના જે દ્વાદશાંગ જ્ઞાન છે, એ જ્ઞાનના જે એ જે અંગો છે એમાં જે પૂર્વ છે એનો આંશિક એટલે થોડો અંશરૂપ જ્ઞાન ધરસેન આચાર્ય દેવને હતું. હવે થયું શું કે જ્યારે મહાવીર ભગવાન નિર્વાણ પામ્યા, મોક્ષ ગયા પાવાપુરીથી, એના પછી 3 વર્ષ 3 મહિના અને 15 દિવસ, જરા વિષય સાંભળજો ધ્યાનથી, 3 વર્ષ 3 મહિના અને 15 દિવસ બાકી હતા ચોથા આરાને પૂરો થવામાં, અને પછી પંચમારો ચાલુ થયો. પંચમારો ચાલુ થયો એના પછી જે શરૂઆતના 500 સાડા 500 વર્ષ દરમિયાન જેટલા પણ શ્રુત કેવડીઓ થયા, એક તો કેવડીઓ પણ થયા ગૌતમ સ્વામી આદિ જે અનુગત કેવડીઓ થયા, તો એ કેવડીઓ થયા, શ્રુત કેવડીઓ થયા, પરંપરાએ આચાર્યો થયા, પરંતુ એ 500 સાડા 500, શૈલીબેન સાંભળજો બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ વાત, આખી આખી પરંપરાને સ્થાપિત કરે છે. તો 500-550 વર્ષ સુધી તો જે જ્ઞાન હતું એ જ્ઞાન મૌખિક, આપણે કહીએ ને કે શ્રુતિ પરંપરા, શ્રુતિ એટલે સાંભળી સાંભળીને એ જ્ઞાન આચાર્ય બીજા જીવોને આપતા, બીજા મુનિરાજોને આપતા, એમ કરતા કરતા એ જ્ઞાન આગળ પ્રવાહિત થઈ રહ્યું હતું. પરંતુ જ્યારે કાળ વ્યતીત થતો ગયો, ઓલમોસ્ટ 500-550 વર્ષ વ્યતીત થયા, એના પછી દર્શન આચાર્ય દેવને એક તીવ્ર વિકલ્પ આવ્યો. દર્શન આચાર્ય દેવ એ સમયે ગીરી ગુફા એટલે ગિરનારની ગુફામાં સાધના આરાધના કરી રહ્યા હતા. એમની ઓલરેડી શારીરિક ઉંમર ઘણી થઈ ગઈ હતી, પોઈન્ટ સમજાય છે? પરંતુ એમની પાસે હજી દ્વાદશાંગના જ્ઞાનમાંથી અંશરૂપ જ્ઞાન હતું. ખ્યાલ આવે છે? હું જતી નથી ડિટેલમાં કે કયા અંગના 12મા અંગ છે, જે દ્રષ્ટિવાદ અંગ છે, એ દ્રષ્ટિવાદ અંગના 14 પૂર્વ ભેદ છે, એ પૂર્વમાંથી અગ્રયન પૂર્વનું જ્ઞાન એમને હતું, સેકન્ડ કે થર્ડ પૂર્વ છે, એનું આંશિક જ્ઞાન દર્શન આચાર્ય દેવને હતું. પોઈન્ટ સમજાય છે? દર્શન આચાર્ય દેવને એનું આંશિક જ્ઞાન હતું. મહાકર્મ પ્રકૃતિ પ્રાભૃત, મહાકર્મ પ્રકૃતિ પ્રાભૃત નામના વિષય સંબંધી એમને અગાધ જ્ઞાન હતું. એમનો એક તીવ્ર વિકલ્પ એ આવ્યો કે આ જ્ઞાન અને આ જે શ્રુતિ પરંપરામાં જે જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે એમાં પણ પછી જે જ્ઞાનનો હાશ થશે તો જીવોને યાદ નહીં રહે. ખ્યાલ આજે શયોક્ષમહીન થશે, પરિણામોમાં પણ શિથિલતા આવશે, પરિણામ પણ પડતા જશે, સ્થિરતા પડતી જશે, તો જીવોને યાદ નહીં રહે. એટલે એમને એક તીવ્ર વિકલ્પ આવ્યો અને આપણે કહીએ ને કે એક એમની પાસે જે આપણે જ્ઞાનની સંપત્તિ હતી, હવે એ જે અમૂલ્ય સંપત્તિ હતી, જે ધન હતું, એ કોઈક એવા સમર્થ જીવને તે સોંપશે ને. જે રીતના પિતા હોય એની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે, એમના પુત્રમાં એવી યોગ્યતા હશે તો એને સાચવી શકશે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? તો એ રીતે તમે વિચારો કે આ ગિરનાર, તમને ખબર પડે છે બધાને વિષય, અને ગિરનાર ક્યાં, અને એમને બે સમર્થ આચાર્ય સાઉથમાંથી, ભૂમિબેન સાઉથમાંથી બે સમર્થ આચાર્યને એમને બોલાવ્યા કે જે જે આચાર્યને એ પોતાનું જ્ઞાન પ્રદાન કરી શકે અને એ આચાર્ય એ જ્ઞાનને લિપિબદ્ધ કરી શકે. આર યુ ગેટિંગ? હવે તમે વિચારો, એ વિહાર કરીને એ આંધ્રના પટ્ટામાંથી એટલે કે સાઉથમાંથી એ બે મુનિરાજો આવ્યા, કેમ આવ્યા બોલો? દર્શન આચાર્ય દેવની અંદરમાં જે આપણે કહીએ ને કે જે શ્રુતની જે ભક્તિ હતી, જે મહિમા હતી, કે આ પરંપરા સુધી પરંપરામાં આ વાતો ચાલવી જોઈએ અને જીવોને પ્રાપ્ત થવી જોઈએ અને આ માર્ગ પ્રાપ્ત થવો જોઈએ, એ ભાવના સાથે એ બે આચાર્ય દેવ, આઈ એમ નોટ ગોઈંગ ઇન ધ ડિટેલ સ્ટોરી બીકોઝ એવરી વન નોઝ કે શું થયું. અને પછી એ આચાર્ય દેવ બે આવ્યા અને એ બે આચાર્ય દેવને જ્ઞાન આપ્યું, એ ઉપદેશ આપ્યો અને પછી એક મંત્ર સાધવા આપ્યું. એ સ્ટોરી ખબર છે ને બધાને? પછી એ મંત્રમાં જોયું કે આચાર્ય સમર્થ છે કે નહીં, પહેલા એમની પરીક્ષા કરી. આર યુ ગેટિંગ? કે સમર્થ છે કે નહીં આ જ્ઞાન જીલવા માટે, એને લિપિબદ્ધ કરવા માટે, એના ભાવને બરાબર સુરક્ષિત રાખવા માટે. તો એક મંત્ર આપ્યો, એમાં એક મંત્ર આપ્યો એમાં એક અક્ષર ઓછો હતો, એક મંત્ર બીજા મુનિરાજના આપ્યો એમાં એક મંત્ર અધિક હતો. ખ્યાલ આવે છે? અને એના કારણે જે બે દેવી પ્રગટ થઈ, એક કાળી દેવી પ્રગટ થઈ, એક વધારે દાંતવાળી દેવી પ્રગટ થઈ, અને પછી એમને ખ્યાલ આવી ગયો કે આ મંત્રમાં કંઈક તો એવું છે જેના કારણે આ દેવીઓ આવી રીતના પ્રગટ થઈ. તો એ પછી મંત્રની સાધના કરી, પછી એ મંત્ર બરાબર સુધાર્યો પોતાની જાતે, પોતાની મેળે, પોતાની યોગ્યતાથી, પોતાની સમજણથી. દેટ્સ વોટ દર્શન આચાર્ય દેવ વોન્ટેડ. ને તો એવું ન હોવું જોઈએ કે દોડીને આચાર્ય પાસે આવે અને કે ક્યારે આમાં તો કંઈ ગડબડ છે, એમ નહીં. પોતાની જવાબદારીથી બરાબર એ મંત્રની સાધના કરી અને બે સર્વામ દેવી પ્રગટ થઈ અને પછી એમના જે નામ પડ્યા, ભૂતબલી અને પુષ્પદંત આચાર્ય. પોઈન્ટ સમજાય છે? લેટ મી ટેક પુષ્પદંત આચાર્ય દેવ નેમ ફર્સ્ટ. પુષ્પદંત આચાર્ય અને ભૂતબલી, એનું પણ કારણ છે, કારણ તમને કહું છું. તમે લોકોને સમજાય છે વિષય? હાજી કે નાજી બોલો જલ્દી, મારે પૂરો કરવાનો છે 5 મિનિટમાં, પણ મને લાગતું નથી થશે. ખ્યાલ આવે છે? હવે થયું શું કે એ જયારે આવ્યા અને તૈયાર થઈને આવ્યા કે હવે અમે આપની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તૈયાર થયા છે, આચાર્ય દર્શન દેવને પણ એક સંતોષ થયો અને એમને જ્ઞાન આપ્યું. અને પછી આ પંચમ આરામાં સર્વપ્રથમ જે જે આપણે કહીએ ને કે શ્રુતિ પરંપરામાં જે વાત સાંભળી રહ્યા હતા એને સર્વપ્રથમ લિપિબદ્ધ કરવાનું કામ ચાલુ થયું. આ બહુ મહાન કાર્ય છે. अगर आ, आ, आ ग्रंथों ताड़पत्र ऊपर लखाया न होत अने आपने परंपरागत प्राप्त न थया होत आज आप शू करता होत आज आप आ रीतना बेसी शक्या होत आ बदा मंदिर भवनों आयतनों निर्माण थी शक्य होत आटली जीनवाणी आपकी सामे छे बोलो प्रतिमा जी एक होय बे होय त्रण होय चार होय कोई पण मंदिर में चौवीस तीर्थंकर तो चौवीस होय आर यू गेटिंग पण जीनवाणी आपकी पास अपना मंदिर में केटली जीनवाणी है कोई ने खबर है अपना मंदिर में लगभग आपकी पास 5000 जीनवाणी है सुरक्षा काम बेकग्राउंड में चालत हो के बदा जीवो करता हो પોઈન્ટ સમજાય છે ખ્યાલ આવે છે તો એ લિપિબદ્ધ થવાનું કામ પ્રારંભ થયું અને એ લિપિબદ્ધ થવાનું કામ સૌથી પહેલા પુષ્પદંત આચાર્ય દેવે કર્યું સૌથી પહેલા કલમ ઉપરી પંચમકારમાં વિચાર કરો અને એ ષટ ખંડ આગમ ગ્રંથની રચના થઈ આને કહેવાય પ્રથમ શ્રુત સ્કંદની રચના થઈ તો એ ષટ ખંડ આગમ ગ્રંથની રચના પુષ્પદંત આચાર્યએ પ્રારંભ કરી અને જયારે એ પ્રારંભ કરી અને એનું જયારે મંગલાચરણ લખ્યું તો સર્વપ્રથમ વાર તાડપત્ર ઉપર નમોકાર મહામંત્રની રચના થઈ. હવે બોલો આ મહિમાનો વિષય છે કે નહીં બોલો. નમોકાર મહામંત્રની પહેલા સૌથી પહેલા મંગલાચરણ રૂપે રચના થઈ એના પછી પુષ્પદંત આચાર્યએ ગ્રંથ લખવાનો પ્રારંભ કર્યો. તમને ખબર છે ષટખંડાગમ ગ્રંથમાં કેટલા અધિકાર છે, મોક્ષના પ્રકાશક ગ્રંથમાં કેટલા અધિકાર છે, નવ અધિકાર છે ને, નવ અધિકાર અધૂરો રહી ગયો પણ નવ અધિકાર છે. સમય સારજી ગ્રંથમાં 10 અધિકાર છે, પ્રવચન સારજી ગ્રંથમાં 3 મહાઅધિકાર છે, જ્ઞાન તત્વ ગેય તત્વ અને ચરણયોગ સૂચક ચુલિકા. એવી રીતના થોડીક માહિતી આપણને ષટખંડાગમ ગ્રંથની પણ હોવી જોઈએ, બહુ વધારે નહીં પણ એટલીસ્ટ બેસિક, કારણ કે આપણો પ્રથમ શ્રુત સ્કંદનો ગ્રંથ છે. બોલો કેટલા અધિકાર છે, કોઈને ખ્યાલ છે ષટખંડાગમ ગ્રંથમાં કેટલા અધિકાર છે? અરે બોલો, આને ક્વિઝ સમજી લો. ચલો બહેનો માટે પ્રશ્ન છે, આજે ભાઈઓ માટે છે, કાંઈ વાંધો નહીં હું જ કહી દઉં છું. કેટલા અધિકાર? અરે ષટ ખંડ આગમ, આના ઉપરથી નથી ખ્યાલ આવતો. વેરી ગુડ. સમય ભાઈ મૌન છે? મૌન નથી ને, તો પછી બોલો. 6 ખંડ છે. હવે આ 6 ખંડ જે છે, આ 6 ખંડના નામ પણ, નામ એટલીસ્ટ નામ આપણને ખ્યાલ હોવા જોઈએ. આ 6 ખંડના એટલીસ્ટ નામ આપણને ખ્યાલ હોવા જોઈએ. સૌથી પહેલો ખંડ પુષ્પદંત આચાર્ય દેવે લખવાનો પ્રારંભ કર્યો જીવ સ્થાન. ખાલી સાંભળો, ખાલી કોઈ યાદ ન પણ રહે તો કઈ વાંધો નહીં, પણ એક વાર કાને તો પડે. જીવ સ્થાન, એના પછી ખુદા બંધ બીજો અધિકાર. જીવ સ્થાન પહેલો, બોલશો મારી સાથે? જીવ સ્થાન, હું બોલું પછી તમે બોલો. જીવ સ્થાન, ખુદા બંધ, બંધ સ્વામિત્વ વિજય, બંધ સ્વામિત્વ વિજય. પછી વેદના ખંડ, સરળ છે ને શબ્દો તો બધા સાંભળ્યા છે ને, વેદના ખંડ. વેરી ગુડ. વર્ગણા ખંડ, વેદના ખંડ, વર્ગણા ખંડ, અને પછી મહાબંધો ખંડ. મહાબંધો છેલ્લો અધિકાર છે. મહાબંધો નામ કાને પડ્યા બધાને? એમ સમજો આજે કાન ધન્ય થઈ ગયા. અને આ 6 મહાઅધિકાર, આ જે 6 મહાઅધિકાર છે એ મહાઅધિકારના નામ આપણે સાંભળ્યા. એક વાર બોલશું બધા? જીવ સ્થાન. હવે જે આ ટોટલ જે આ 6 ખંડ છે એમાં ટોટલી જે 5 પહેલા ખંડ, એટલે 5 પહેલા અધિકાર છે. 5 અધિકાર, પહેલા 5 અધિકાર જે મહાબંધો છે એને મૂકી દો એક બાજુ. તો જે 5 અધિકાર છે એ 5 અધિકારમાં 6830 ગાથાઓની રચના થઈ. કેટલી? 6830 ગાથાઓની રચના થઈ, સૂત્રોની રચના થઈ. આવે છે ને અત્યારે સૂત્ર રચના, એટલે સૂત્રનો ઉદય થશે. એવી રીતના 6830 5 અધિકારમાં સૂત્રોની રચના થઈ. એમાં પહેલી 177 ગાથાઓ સૂત્ર, પહેલી 177 જે ગાથાઓ એટલે કે જે સૂત્ર છે એ જે જીવ સ્થાન જે પહેલો અધિકાર છે એની 177 ગાથા. આર યુ ફોલોઈંગ? સમજાય છે? જીવ સ્થાન નામનો પહેલો અધિકાર છે એની જે 177 સૌથી પહેલી ગાથાઓ 177, ખાલી એટલી જ ગાથાઓની રચના આચાર્ય પુષ્પદંત દેવે કરી. ખ્યાલ આવે છે? ખાલી એટલી ગાથાઓની રચના, પણ પ્રારંભ આચાર્ય પુષ્પદંત દેવે કરી ગ્રંથ લખવાનો પ્રારંભ. તો 177 ગાથા વર રિટન બાય આચાર્ય પુષ્પદન દેવ. પછી એમની પણ આપણે કહીએ ને એક સ્થિરતા નહોતી કે એક ઉંમર થઈ ગઈ હતી, એટલે એ જે તાડપત્ર ઉપર ગાથાઓની રચના કરી એ બધા એ બધી ગાથાઓ એમને ભૂતબલી આચાર્ય દેવને આપી. અને પછી જે સર્વાંગ જે ફૂલ ષટખંડાગમ છે એ પૂરો ષટખંડાગમ ગ્રંથ નો જે રચના છે એ રચના આચાર્ય ભૂતબલી આચાર્ય દેવે કરી. પોઈન્ટ સમજાય છે? ભૂતબલી આચાર્ય દેવે કરી હવે. તો એ રીતે હવે આ જે રચના થઈ એ રચના કરતા કરતા જયારે આ ટોટલ પાંચ જે પહેલા ખંડ છે એમાં 6830 ગાથાઓની રચના થઈ ગઈ. એના પછી જે છઠ્ઠો અધિકાર છઠ્ઠો ખંડ મહાબંધો એ મહાબંધોની પણ રચના આચાર્ય ભૂતબલી દેવે જ કરી અને એમાં 30,000 સૂત્રોની રચના કરી. વિચાર કરી શકો આ કેટલી મહિમાનો વિષય છે. આ પ્રથમ શ્રુત સ્કંદનો અવતાર થયો, આ પંચમ કાળમાં પ્રથમ શ્રુત સ્કંદમાં પ્રથમ ગ્રંથનો અવતાર થયો. તો એ 30,000 સૂત્રોની રચના આચાર્ય ભૂતબલી દેવે કરી. તો ટોટલ 177 ગાથા માઇનસ કરો તો 6830 પ્લસ 30,000, તો આટલી રચનાઓ આચાર્ય ભૂતબલીએ કરી. પોઈન્ટ સમજાય છે? ખ્યાલ આવે છે? હવે થોડીક આપણે ચર્ચા એની ટીકા સંબંધી કરીએ તો આ તો મૂળ ગ્રંથ થઈ ગયો, આ તો ષટખંડાગમ મૂળ ગ્રંથ થયો. એના પછી કેટલા પંચમ કાળમાં તમે વિચાર કરો કેટલા સમર્થ આચાર્ય દેવો થયા અને એ સમર્થ આચાર્ય દેવોએ આ ષટખંડાગમ ગ્રંથ ઉપર ટીકા લખવાનું પ્રારંભ કર્યો. જે છઠ્ઠો મહાબંધો અધિકાર છે એ છઠ્ઠો મહાબંધો અધિકાર ઉપર તો કોઈ ટીકા લખી જ નહીં, કારણ કે એ ઇટસેલ્ફ 30,000 સૂત્રથી લિપિબદ્ધ થયેલો એટલો વિસ્તારવાળો અધિકાર છે કે એના ઉપર તો કોઈ આચાર્ય ટીકા જ નથી લખી. એ સ્વતંત્ર જે ટીકા છે. પણ પહેલા જે પાંચ ખંડ છે એ પાંચ ખંડ ઉપર એમાંથી જે પહેલા ત્રણ ખંડ છે, હવે સમજો પાંચ ખંડમાંથી પહેલા ત્રણ ખંડ ઉપર આચાર્ય એક બહુ અદભુત આચાર્ય થઈ ગયા. આચાર્ય કુંદ દેવ જે અધ્યાત્મ ક્ષેત્રના આપણે કહે ને કે રાજા હતા, મહારાજા હતા, મહા 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 સમર્થ આચાર્ય હતા. પોઈન્ટ સમજાય છે? તો એ કુંદકુંદ આચાર્ય દેવે ષટખંડાગમ ગ્રંથના પહેલા ત્રણ ખંડ ઉપર પરિક્રમા નામની એક અદભુત ટીકા લખી. કુંદકુંદ આચાર્ય દેવે અને પરિક્રમા નામની જે ટીકા છે આપણા એવા દુર્ભાગ્ય છે કે એ ટીકા આજે ઉપલબ્ધ નથી. પોઈન્ટ ખ્યાલમાં છે? એના પછી શ્યામકુંડ આચાર્ય દેવ થયા. શ્યામકુંડ આચાર્ય દેવે પાંચ ખંડ પહેલા પાંચ ખંડ ઉપર 12,000 શ્લોક પ્રમાણે ટીકા લઈ. એના પછી અનેક આચાર્ય દેવની મારી પાસે લિસ્ટ છે, એમાં બધું તો નથી બોલતી, પરંતુ એક સમતભદ્ર આચાર્ય દેવ થઈ ગયા. આ તો નામ સાંભળ્યું છે ને? તો સમતભદ્ર આચાર્ય દેવે પણ આ પાંચ ખંડો ઉપર 46,000 શ્લોક પ્રમાણે ટીકા લઈ. અને આ બધી સમજાય છે? આ ટીકાની રચના થઈ. એના પછી વપદેવ સૂરી નામક એક આચાર્ય થઈ ગયા, એમને પણ પાંચ ખંડ ઉપર વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ નામની ટીકા લખી. એટલીસ્ટ આપણે આચાર્યનું નામ તો સાંભળીએ, એટલી આ ટીકાઓનું નામ તો સાંભળીએ, કેટલા શ્લોક હજારો અને આ કેવી રીતના લખી હશે? તાર પત્ર ઉપર કોતરી કોતરીના એક એક અક્ષર, આટલા હજારો સૂત્ર લખ્યા. આ એક ટીકા ઉપલબ્ધ નથી, વી ડોન્ટ હેવ એની ટીકા. પરંતુ આપણા સદભાગ્ય જો, દુર્ભાગ્ય તો છે જ કે એક ટીકા ઉપલબ્ધ નથી. આટલી મહાન ટીકાઓ થઈ ગઈ 6 મહિના સુધી, જે જીનવાણીની હોળી વળીને એમાં કેટલી ટીકાઓને કેટલા ગ્રંથ નષ્ટ થઈ ગયા, કેટલા મંદિરો વિધ્વંસ થઈ ગયા. આજે પણ તમે જો એમપી સાઈડ સાઉથ સાઈડ તમે જો, આજે જ્યાં પણ ખોદે ત્યાંથી પ્રતિમાઓ મળે છે ને, ત્યાંના રાજાઓ ત્યાંની પ્રજાઓ એ બધા આવી જયારે પણ આક્રમણ થાય તો એ બધી પ્રતિમાઓને નીચે દાટી દે છે. આજે પણ કેટલી બધી પ્રતિમાઓ ઉપલબ્ધ થાય છે, પરંતુ જીનવાણીની તો હોળી બળી ગઈ. વિચાર કરો. પરંતુ એ આપણા સદભાગ્ય છે કે વીરસેન સ્વામી થયા અને એમને જે આ ષટખંડાગમ ગ્રંથ ઉપર જે ટીકા લખી આ પાંચ ખંડ ઉપર, જેનું નામ છે ધવલા ટીકા. ધવલા નામ તો સાંભળ્યું છે ને? નામ તો સાંભળ્યું છે ને? ધવલા ટીકા. તો એ 72,000 શ્લોક પ્રમાણ, 72 આપણને 72 અક્ષર લખવાના હોય તો ભારે પડી જાય, યાદ કરવાના હોય તો ભારે પડી જાય, બોલવાના હોય તો ભારે પડી જાય. વિચાર કરો આચાર્ય દેવે શું અજબ ગજબના કામ કર્યા છે. જ્ઞાન ઓર ધ્યાન સિવાય બીજા કોઈ કામ નહીં. આપણને ખરેખર આ પંચમ કાળમાં જે જીનવાણી ઉપલબ્ધ થઈ છે અને જે મોક્ષનો માર્ગ અને પાછળ એના ખુલાસા, એના અર્થ, એનો ભાવ, એનો મર્મ, એનું હૃદય ખોલવાવાળા આવા જ્ઞાનીઓ પ્રાપ્ત થયા છે, કેટલો આપણો સદભાગ્ય છે વિચાર કરો. તો ભીરસેન આચાર્ય દેવે ધવલા નામની ટીકા લખી જે 72,000 શ્લોક પ્રમાણ એ ટીકા થઈ. પોઈન્ટ ખ્યાલ આવે છે, સમજાય છે? તો એ રીતે આ આપણે વાત કરી. હવે જે છઠ્ઠો અધિકાર છે ને, એ છઠ્ઠો જે અધિકાર છે એ મહાબંધો, તો ધવલ અને પછી આપણે કહીએ કાળક્રમે એ ધવલ અને મહાધવલ, સાંભળ્યું છે ને, ધવલ અને મહાધવલ. તો એ રીતે ધવલ મહાધવલ એ રીતે શબ્દો પ્રચલિત થયા. પણ છઠ્ઠો અધિકાર એક સ્વતંત્ર અધિકાર છે જેના ઉપર કોઈ આચાર્ય દેવે ટીકા લખી નથી. હવે મારો એક પ્રશ્ન છે, એક પ્રશ્ન છે તમને લોકોને, એક પ્રશ્ન છે, જરા પ્રશ્ન ધ્યાનથી સાંભળજો. આંધ્રના પટ્ટામાંથી એટલે કે સાઉથમાંથી બે આચાર્ય વિહાર કરીને આવ્યા. પ્રશ્ન સમજો, બે આચાર્ય વિહાર કરીને આવ્યા અને દર્શન આચાર્ય દેવે એમને જ્ઞાન આપ્યું. હવે મને એ કહ્યું કે દર્શન આચાર્ય દેવે એમને જ્ઞાન આપ્યું તો એ બે આચાર્યને, એક તો એમની એટલી ઉંમર થઈ ગઈ, પોતાની એટલી શારીરિક આપણે સ્થિતિ નહોતી. હવે મને એ કહ્યું કે એમને જ્ઞાન આપ્યું તો, જ્ઞાન આપ્યું તો એમને બે આચાર્ય દેવને પ્રથમ શ્રુત સ્કંદમાં તો વ્યવહાર જીવની ચર્ચા છે ને, કર્મ સહિત, તો એ આચાર્ય દેવને કર્મ સહિત જીવની ચર્ચા કરી, એ જ્ઞાન આપ્યું મને કયું? તમને પોઈન્ટ સમજાય છે? એક સમાધિની ચર્ચા કરી રહી હોત, બારા ભાવનાની ચર્ચા કરી રહી હોત, શુદ્ધાત્માના વિષય સંબંધી વધારે ચર્ચા કરી રહી હોત, ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું? જ્ઞાન આપી આપીને શું જ્ઞાન આપ્યું કે જીવોના પરિણામ કેટલા પ્રકારના હોય, કયા કયા પ્રકારના પરિણામ હોય, કયા કયા પ્રકારના પરિણામથી જીવને કયા કયા પ્રકારના કર્મો બંધાય, કયા કયા પ્રકારના સંયોગો પ્રાપ્ત થાય, કઈ કઈ ગતિમાંથી જીવ આવે ને કઈ કઈ ગતિમાં જાય, ગતિ આ ગતિ, કર્મ બંધ, કર્મ વિચતી, આર યુ ગેટિંગ, પરિણામોની જે પણ ઉથલ પાથલ, તો આ બધું જ્ઞાન કેમ આપ્યું? તમને સમજાય છે મારો પ્રશ્ન? પકડજો પોઈન્ટ શું કહેવા માંગુ છું. અરે ભાઈ, આત્માનો અનુભવ, આત્મા પોતાના જીવને તો પોતાના અનુભવથી જાણી શકશે, પણ કીડીમાં જીવ છે, પાણીમાં જીવ છે, અગ્નિમાં જીવ છે, વાયુમાં જીવ છે, એકેન્દ્રીય જીવ છે, આ બધાનું જ્ઞાન કેવી રીતના કરાવશે આચાર્યને? તો આ બધાનું જ્ઞાન કરાવવાની પાછળ પણ કોઈ કર્મ આદિનું જ્ઞાન નહોતું કરાવવું, પરંતુ કર્મ આદિ સહિત આચાર્ય દેવને જીવનું જ જ્ઞાન કરાવવું, જીવનું જ જ્ઞાન કરાવ્યું કે જીવ સંસાર અવસ્થામાં કેવા પ્રકારના પરિણામ સાથે હોય છે, અને આગળ જીવ એ પરિણામનો એટલે કે વિભાવનો ભાવ કરીને, આટલી બધી ચર્ચા આવી ને કેટલી સરસ, એ જીવ મોક્ષ માર્ગમાં કેવી રીતના લાગે છે, સંયોગ સહિત નિગોદથી નીકળીને નિર્વાણ સુધીની જે આખી યાત્રા છે એ આખી યાત્રાનું જ્ઞાન કરે, કેવી રીતના જીવ સંયોગ સહિત હોય છે, કેવી રીતના શરીરમાં હોય છે, કેવી રીતના એ શરીરનું એકત્વ કરે છે, મિથ્યાત્વનું પોષણ કરે છે, અને પછી આગળ વધતા વધતા એ જીવ સંઘની પંચેન્દ્રિય થાય છે, પછી એ જીવને કોઈ પુણ્યના ઉદયમાં સાચા દેવશાસ્ત્ર ગુરુ મળે છે, સતધર્મ મળે છે, સતવાત મળે છે, પછી પોતાના આત્માનું સ્વરૂપ સમજે છે, સમજીને પછી એ પોતાના આત્માનું અવલંબન લે છે, અવલંબન લઈને સમ્યક દર્શન લે છે, સમ્યક દર્શન પૂર્વક તત્વ નિર્ણય પૂર્વક એ જીવ સંયમ અંગીકાર કરે છે, સંયમ અંગીકાર કરીને જીવ ગુણસ્થાનમાં આગળ વધે છે, શ્રેણી ચડે છે, કર્મનો ક્ષય કરે છે, કર્મનો ક્ષય કરીને અરિહંત અવસ્થા અને સિદ્ધ અવસ્થા પ્રગટ કરે છે. એ આખો ક્રમ આચાર્ય દેવે આ છ ખંડમાં બતાવ્યો. તમને બધાને સમજાય છે શું બોલું છું? ખ્યાલ આવે છે? હવે જે છ ખંડ છે એમાં જે પહેલો, બસ પૂરું કરું, એમાં જે પહેલો ખંડ છે, પહેલો ખંડ તમને સમજાય છે? હવે જો બીજી વાત કહું તમને, પછી આ વ્યવહાર જીવની, જીવના સ્વરૂપની રચના થઈ ગઈ ને ષટ્ખંડાગમ ગ્રંથના આધારે, પછી થયા એક ધર્સેન આચાર્ય, બુદ્ધબલી, પુષ્પદંત આચાર્ય, પછી આ બધા આચાર્ય થયા અને ટીકાઓ લખી, બધું થયું, શ્રુતિ પરંપરામાં બધી ચર્ચા થઈ, બધું થયું, પછી થોડાક સમયમાં એક સમર્થ આચાર્ય થયા, ભરત ક્ષેત્રને પાવન કરતા કુંદકુંડ આચાર્ય થયો. ઇવન હી રેડ ધ ષટ્ખંડાગમ, ઇવન હી ગોટ, એમને પણ બહુ ગહન અભ્યાસ કર્યો ષટ્ખંડાગમ ગ્રંથનો. ત્યારે જ તો પરિક્રમા નામની ટીકા લખી ને, ટીકા કેવી રીતના લખી શકો મને કયો? સમજાય છે વાંક? તો ત્યારે તેમને પરિક્રમા નામની ટીકા લખી. તો એનો મતલબ એ સિદ્ધ થાય છે કે સમયસર આદિ દ્વિતીય સૂત્રની રચના કરી એની પહેલા એમને પરિક્રમા નામની ટીકા લખી દીધી હતી. હવે ટીકા લખતા લખતા એ ગ્રંથનો અભ્યાસ કરતા કરતા વ્યવહાર જીવ સંબંધી જે પણ આખી ચર્ચા, આ તો હું તો કાંઈ નથી કહેતી, અરે કાંઈ બોલવામાં આપણે સમજ નથી, તમે વિચારી શકો એટલે હજારો હજારો શ્લોક પ્રમાણ ટીકાઓ અને મૂળ ગ્રંથોમાં વિષય આવ્યો છે, કેવા આવ્યો હશે, કેટલી ડિટેલમાં વાત આવી હશે, પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે. આપણે તો ધવલાના ભાગ પણ નહીં જોયા હોય, આપણે હાથમાં શતખંડા પરમ દિવસેની મહિમા કરજો, કરીએ આપણે બધા. તો કુનકુનાચાર્ય દેવે બધી વાત સમજી સાંભળી અને સમર્થ આચાર્ય હતા, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જીવતા હતા. પછી એમને એક કુનકુનાચાર્ય દેવને એમને એક વિકલ્પ આવ્યો કે આ વ્યવહાર જીવની ચર્ચા કરી, આગમમાં પ્રથમ સૂત્રની રચના થઈ ગઈ, બ્યુટીફુલ, બહુ સરસ કામ થયું, વી એબ્સોલ્યુટલી ડોન્ટ ડિનાય. પરંતુ હવે એમનો જે તીવ્ર વિકલ્પ જોવો, પરંતુ કોઈ પણ જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી હશે, પોઈન્ટ ખ્યાલમાં છે, પોતાના આત્મામાં ભરેલા આનંદને ભોગવવો હશે, તો આ વ્યવહાર જીવના લક્ષ્ય નહીં થઈ શકે કામ. કારણ કે આ કર્મ સહિત જીવની ચર્ચા છે, આ પર્યાય સહિત જીવની ચર્ચા છે, આ શુભ અશુભ પરિણામ સહિત જીવની ચર્ચા છે, આ ગતિમાં પરિભ્રમણ કરતા જીવની ચર્ચા છે, તો આ જીવ આશ્રય કરવા યોગ્ય ઉપાદે ન થઈ શકે. ધ્યાન કરવા યોગ્ય જે તો થઈ શકે, પણ આશ્રય કરવા યોગ્ય ઉપાદે ન થઈ શકે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? હવે એ થયું, એના પછી શું થયું, એમને એક તીવ્ર વિકલ્પ આવ્યો કે હવે દ્વિતીય સ્કંદની રચના થવી જોઈએ, કે જે પંચ પરમાગમના આધારે જે એમને પછી વિદેશ ક્ષેત્ર ગયા અને પછી આવ્યા પાછા, અને પછી એમને જે પંચ પરમાગમની રચના કરી, તો એ પંચ પરમાગમની રચના કરવાની પાછળનો હેતુ એ જ હતો કે વ્યવહાર જીવની તો ચર્ચા થઈ ગઈ, એની તો સ્થાપના થઈ ગઈ, એનું સ્વરૂપ સમજીને જીવના પરિણામ તો ભીંજાઈ ગયા, પરંતુ હવે એ આશ્રય કોનો લે કે જેના આધારે આ જન્મ મરણનો અને આ ચાર ગતિનો ના વિભાવનો ના મિત્રત્વનો અને અજ્ઞાનનો અભાવ થાય. પોઈન્ટ સમજાય છે? તો આશ્રય કરવા યોગ્ય જે પરમ ઉપાદેય તત્વ, જે પૂજ્ય ગુરુદેવ શ્રી 45 વર્ષ ગંગાના ચોટે જે આશ્રય કરવા યોગ્ય પરમ ઉપાદેય તત્વની જે ઘોષણા કરી, એની રચના કુંદકુન આચાર્ય દેવે એની રચના સમયસર આદિ ગ્રંથોમાં કરી. ખ્યાલ આવે છે? હવે જયારે રચના કરતા હશે તો એમની પાસે કોઈ પણ લિપિબદ્ધ આગમ તો પહેલા હતા જ નહીં કોઈ આચાર્ય દેવના. કેટલી કેટલી ચેલેન્જીસ એમને ફેસ કરવી પડી હશે, વિચાર કરો. આપણે ડિટેલમાં નથી જતા, પરંતુ કોઈ આચાર્ય ગ્રંથો તો લખ્યા નહોતા કે રેફરન્સમાં આપી શકે. આપણે તો કહેશું, તો આપણે કહેશું ને ગુરુદેવજી પ્રવચનમાં આમ કીધું છે, આ ગાથામાં આ વાત આવી છે, આ ગ્રંથમાં આ વાત આવી છે. હજી એક વાત હું કહેવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે, હું ભૂલી ગઈ કે જે કોઈ પણ અનુયોગ હોય, પછી તો વ્યવહાર જીવનું વર્ણન છે, કર્ણાન યોગનો આખો ગ્રંથ છે, ચરણાન યોગનો આખો ગ્રંથ છે, જે શતખંડ આગમ છે, જે પહેલો સ્કંદ છે, પરંતુ સાંભળજો, કોઈ પણ અનુયોગ હોય, કર્ણાન યોગ હોય કે ચરણાન યોગ હોય કે પ્રથમાન યોગ હોય કે દ્રવ્યાન યોગ, ગાયના તો ચારે આંચલમાંથી દૂધ જ નીકળવાનું છે. સમજાયો પોઈન્ટ? શું કહેવા માંગુ છું કે એવી રીતના ચારે 85 કહીમાં આવીને કહેતા કે ચારે અનુયોગનું તાત્પર્ય તો વિતરાગતા છે. તું કર્ણાનિયોગ વાંચીને પણ વિતરાગતાની સિદ્ધિ અને તું તારા સ્વભાવનો આશ્રય લઈ શકે, અને કળા તને આવડવી જોઈએ. એ વ્યવહાર જીવમાં પણ છુપાયેલો નિશ્ચય જીવ છે, એ નિશ્ચય જીવનું અવલંબન જીવ લે તો જીવનું કલ્યાણ થઈ જાય. તો એનું સ્વરૂપ આચાર્ય કુંદકુન દેવે સમજાયું, અને કોઈ એ શ્રુતિ પરંપરામાં બધી વાત ચાલી રહી હતી નિશ્ચય જીવની, શુદ્ધાત્માની. એટલે જ તો આચાર્ય દેવ કેટલા બધા થયા, જ્ઞાનીઓ થયા હશે, વિદ્વાનો થયા હશે, શ્રાવકો થયા હશે, તો આત્માનુભવી કેવી રીતના થયા હશે, બોલો, આત્મજ્ઞાની કેવી રીતના થયા હશે? તો એ ચર્ચામાં ને એ શ્રુતિ પરંપરામાં તો એ અધ્યાત્મની વાત ચાલી રહી હતી, પણ લિપિબદ્ધ નહોતી થઈ, અને લિપિબદ્ધ નહોતી થઈ તો પછી આગળ કેવી રીતના એ વાત આવશે? એ જ તો પોઈન્ટ હતો ને દર્શન આચાર્ય દેવનો. તો એને લિપિબદ્ધ કરવા માટે પછી કુંકુન આચાર્ય દેવે દ્વિતીય સ્કંદની રચના કરી, જેમાં સમયસર આદિ મહાન અધ્યાત્મ ગ્રંથોની રચના કરી. અને પછી કોઈ આગમ પ્રમાણ હતું નહીં, એટલે અનેકો અનેકો સ્થાનમાં આચાર્ય કુંકુન દેવે પોતાની વાત સિદ્ધ કરવા માટે, એક તો બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એક તો પોતાનો સ્વાનુભવ, અમે સ્વાનુભવથી આ વાત કરીએ છીએ, અમે આ વાત જોઈ છે, અંદરમાં અનુભવી છે, અમે આ વાતમાં જોયો છે, અમે આ વાતમાં અનુભવ્યો છે, એક એ અને બહારમાં અનેકો સ્થાન ઉપર તમે જોજો સમયસાજી આદિ પાંચે પરમાગમમાં આચાર્ય કુંદકુંદ દેવે આ સર્વજ્ઞની વાત છે, સર્વજ્ઞ પરમાત્માને ઉભા કરીને એ વાત પોતે સિદ્ધ કરી. આર યુ ગેટિંગ? સમજાય છે? તો આ રીતે આખો જે આપણે કહીએ ને ષટખંડાગમ ગ્રંથ, પરમ દિવસે પાંચમના દિવસે આ ગ્રંથ અંકલેશ્વર ગામમાં આ ગ્રંથની પૂર્ણાવતિ થઈ, એટલે આ ગ્રંથ લખવાનો પૂરો થયો. એટલે માટે એ દિવસને આપણે શ્રુદ્ધ પંચમી નામના પર્વથી ઉજવીએ છીએ, કે જે શ્રુદ્ધ જે પ્રથમ શ્રુદ્ધ સ્કંધ છે એ જે લખવાનો પ્રારંભ થયો હતો એની પૂર્ણાવતિ પરમ દિવસે. પોઈન્ટ સમજાય છે? તો આ રીતે એની મહિમા છે. થોડી ચર્ચા 5 મિનિટની બદલે 30 મિનિટ થઈ ગઈ, પરંતુ હવે શું થાય, થોડી ચર્ચા આપણે સમજવી પણ જોઈએ, કારણ કે આપણે આપણા હાથમાં જીનવાની લઈએ ને, સમય સાર્જી લઈએ, પ્રવચન સાર્જી લઈએ, કોઈ પણ જીનવાની લઈએ, તો આપણને અંદરથી કેટલું બહુમાન આવવું જોઈએ કે આ છે શું. આપણે શું કહીએ, જીનવાણી. જીનવાણી એટલે બેન, જીનવાણી એટલે જીનેન્દ્ર ભગવાનની વાણી. તો આ જીનેન્દ્ર ભગવાનની વાણી જે હમણાં મહાવિદેહ ક્ષેત્રમાં 20-20 તીર્થંકર જે વિદ્યમાન છે એ આખા દિવસમાં કલાકો જે એ વાણીનો પ્રવાહ ત્યાં વહી રહ્યો છે એનો સાર આપણા હાથમાં છે. ધીસ ઇઝ અ વેરી બિગ થિંગ કે આ પંચમ કાળમાં આ જીનવાણી સુરક્ષિત રહી ગઈ. હવે 2000 વર્ષ વ્યતીત થઈ ગયા પંચમ કાળને, તો પણ આટલા પંચ પરમાગમ સુરક્ષિત રહી ગયા, આ ધવલાદી ટીકા સુરક્ષિત રહી ગઈ, ષટખંડાગમ ગ્રંથ સુરક્ષિત રહી ગયો. બોલો તો આ શું છે? બોલો, આ કોઈ આપણા મહાપુણ્યનો ઉદય અને સાતિશય પુણ્યનો ઉદય છે. બરાબર, ચલો 5-10 મિનિટ આપણે થોડાક પ્રશ્ન લઈએ કે પછી ક્લાસ ચાલુ કરો? લઈએ 5-10 મિનિટ. ચલો ઠીક છે, આપણે ક્વિઝ લઈએ છે. આપણે 2 ગ્રુપ બનાવી લઈએ, એક લેડીઝનું અને એક આપણા ભાઈઓનો. બરાબર, ચલો હમણાં આના પર આવશે, આવી ગયો. હા ચલો, રેડી છો બધા ફ્લેશબેકમાં જવા માટે? અરે બોલો. ચલો તો જો હવે સૌથી પહેલો પ્રશ્ન લેડીઝ માટે, બહેનો માટે સૌથી પહેલો પ્રશ્ન આપણે અહીંયા પૂછીએ છે. સૌથી પહેલો પ્રશ્ન છે, બહુ સરળ છે, આવી ગયો પ્રશ્ન? હા જો, સૌથી પહેલો પ્રશ્ન છે, પંચ કલ્યાણક મહોત્સવ કા પ્રયોજન ક્યાં હૈ? ચાર ઓપ્શન આપ્યા છે, એ ચાર ઓપ્શનમાંથી તમારે એક ઓપ્શન બોલવાનો છે. જો, પંચ કલ્યાણક મહોત્સવ કા પ્રયોજન ક્યાં હૈ? પૂજન વિધાન આદિ કરને કે લીએ, ઇન્દ્ર ઇન્દ્રાણી રાજા રાણી આદિ બનને કે લીએ, પાષાણ યા ધાતુ કી પ્રતિમા કો ભગવાન બનાને કે લીએ, યા ભક્તિ ઓર નાટિકા કરને કે લીએ? બોલો બહેનો, બહેનો વેરી ગુડ, બહુ જોરદાર તાલીથી બધા એકબીજાને વધાવજો. હે, પાષાણ ઓર ધાતુ, પાષાણ યા ધાતુ કી પ્રતિમા કો ભગવાન બનાને કે, ખ્યાલ આવે છે? બીજો પ્રશ્ન ભાઈઓ માટે, પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મેં કિનકી કિનકી સ્થાપના હોતી હૈ? ઉપાધ્યાય કી બોલતા ને બહેનો, આન્સર નહીં આપતા, ભાઈઓ આપવાનો છે. પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મેં કિનકી સ્થાપના હોતી હૈ? ઉપાધ્યાય કી, અષ્ટમંગલ દ્રવ્ય કી, નવ ગ્રહ કી, યા તીર્થંકર ભગવાન કી? અરે બોલો જોશથી, કોન્ફિડન્ટ લોક કિયા જાય. ઓકે, વેરી ગુડ, જોરદાર તાલી, વેરી ગુડ. ત્રીજો પ્રશ્ન બહેનો માટે, પંચ કલ્યાણક મહોત્સવ મેં તીર્થંકર કે કિતને પ્રસંગ મનાયે જાતે હૈ? ભરત ક્ષેત્રની અપેક્ષાએ 5 કલ્યાણક, વેરી ગુડ. નામ બોલશો એક વાર સાથે બધા? ગર્ભ, જન્મ, તપ, જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક, વેરી ગુડ. ચલો બહુ સરસ. ચોથો પ્રશ્ન ભાઈઓ માટે, પંચ કલ્યાણક મહોત્સવ મેં, ધ્યાનથી સાંભળજો પ્રશ્ન, પંચ કલ્યાણક મહોત્સવ મેં મુખ્ય વિધિ કોણ કોણ સી હોતી હૈ? આંતરિક, બાહ્ય, દોનો યા કોઈ નહીં? પ્રશ્ન ધ્યાનથી સાંભળો, મુખ્ય વિધિ કોણ સી હોતી હૈ? આંતરિક, બાહ્ય, દોનો યા કોઈ નહીં? બહેનો નહીં, ભાઈઓ પ્રશ્ન સમજાયો? આવ્યો? હા, મુખ્ય વિધિ કોણ સી હોતી હૈ? ના, તમે થોડી આન્સર આપી શકો. ચલો બીજા, સૌમિલભાઈ ભવ્યભાઈ આન્સર ન આપે, કારણ કે સૌમિલભાઈ ક્વિઝ બનાવી છે અને ભવ્યભાઈ પ્રેઝન્ટેશન બનાવ્યું છે. ચલો, અરે મુખ્ય વિધિ કોણ સી હોતી હૈ? આંતરિક, બાહ્ય, દોનો યા કોઈ નહીં? મુખ્ય, હા મુખ્ય, આંતરિક, વેરી ગુડ, વેરી ગુડ, જોરદાર તાલી. આંતરિક વિધિ મુખ્ય છે, જે બેક સ્ટેજ પર ચાલે છે. આર યુ ગેટિંગ જે જાપ આદિ છે કે જે અંકન્યાસ વિધિ આદિ છે જે પાછળ બેક સ્ટેજ પર જે મુખ્ય વિધિ પ્રતિમા ઉપર ચાલતી હોય ને એ પંચકલ્યાણકની મુખ્ય વિધિ છે મુખ્ય એટલે મેં કીધું પ્રશ્ન બરાબર સાંભળજો ચલો બરાબર આગળ પ્રશ્ન બેનો માટે પ્રતિષ્ઠા મહોત્સવ કિસ નિક્ષેપ કા પ્રતીક હે અરે વાહ વેરી ગુડ જોરદાર તાલી હવે કેટલી વાર તાલી પાડશું ચલો વાંધો નહીં પાડતા જીન મન થાય તો પાડજો જીન પ્રતિમા કા નિર્માણ કિસસે હોતા હૈ ભાઈઓ માટે પાષાણ સે ધાતુ સે દોનો સે યા લકડી સે દોનો સે વેરી ગુડ વેરી ગુડ જોરદાર તાલી આ તો બધું આપણે માણ્યું છે ને માણ્યું છે એટલે એને આપણે વાગોળીએ છીએ બરાબર બેનો માટે જીન મંદિર બહુ સરસ પ્રશ્ન છે આ જીન મંદિર કહા બનના ચાહીએ જંગલ મેં એકાંત જગા મેં નગરી કે બીચ મેં સમુદ્ર કે બીચ મેં વેરી ગુડ નગરી કે બીચ મેં જોરદાર તાલી ભાઈઓ માટે પ્રશ્ન વ્યવહાર બહુ સરસ પ્રશ્ન છે આ બે વ્યવહાર પ્રતિષ્ઠા ક્યાં હૈ વ્યવહાર પ્રતિષ્ઠા ભાઈઓ માટે વ્યવહાર પ્રતિષ્ઠા ક્યાં હૈ વિવિધ પૂજન વિધાન કરના પ્રતિમા મેં ભગવાન દેખને કી દ્રષ્ટિ પ્રગટ હોના ધૂમધામ સે ભક્તિ ઓર રથ યાત્રા આદિ કરના શુદ્ધ મંત્ર ઉચ્ચારણ વિધિ કરના બહુ સરસ જો તમે બોલતા નથી જોશથી હા બોલો પ્રતિમા મેં ભગવાન દેખને કી દ્રષ્ટિ પ્રગટ કરના બોલો જોરદાર તાલી વેરી ગુડ નિશ્ચય પ્રતિમા ક્યાં બેનો માટે નિશ્ચય પ્રતિમા હવે સોરી નિશ્ચય પ્રતિષ્ઠા ક્યાં હૈ દ્રષ્ટિ મેં ભગવાન આત્મા કી સ્થાપના કરના પાષાણ સે ભગવાન કી વિધિ મંદિર મેં ભવ્ય ભગવાન કી સ્થાપના મેં વર્તમાન મેં સ્થિત હું એસી શ્રદ્ધા હોના દ્રષ્ટિ મેં ભગવાન આત્મા કી સ્થાપના કરના જોરદાર તાલી વેરી ગુડ ભાઈઓ માટે જીન મંદિર કિસકા પ્રતીક હૈ બહુ સરસ પ્રશ્ન છે આપણ જીન મંદિર કિસકા પ્રતીક હૈ સમો શરણ ભાઈઓ માટે છે બહેનો અત્યારે મૌન લઈ લેવું સમો શરણ ન્યાયાલય કા સુખ કા સ્વર્ગ કા સમો શરણ કા બહુ સરસ ચલો હવે પૂર્વ ક્રિયા સંબંધી પ્રશ્ન પંચકલ્યાણકમાં જે પૂર્વ ક્રિયા છે એ પૂર્વ ક્રિયા સંબંધી આપણે પ્રશ્ન લઈએ છીએ એની માટે એની પહેલા એક થોડી એક લાઈન ભક્તિની થઈ જાય ને હે બોલો વાજતી ગાજતી રે પ્રતિષ્ઠા અરે જરા હાથ ઉપર કરીને જોરદાર તાલી પછી આપણે લઈએ આવી આંગણે ધન્ય બન્યું પાર્લાપુરી ધામ પ્રતિષ્ઠા આવી આંગણે અગિયારમો પ્રશ્ન પૂર્વ ક્રિયા સંબંધી બેનો માટે જીન મંદિર નિર્માણ મેં સર બહુ સરસ પ્રશ્ન છે ધ્યાનથી ઓપ્શન સાંભળજો જીન મંદિર નિર્માણ મેં સર્વ પ્રથમ કાર્ય કોણ સા હોતા હૈ સર્વ પ્રથમ કાર્ય ખાતમુહૂર્ત ખનન વિધિ યોગ્ય ભૂમિકા ચયન અને પંચ કલ્યાણક વિધિ આ પ્રશ્ન ભાઈઓને પૂછવો જોઈએ પરંતુ બેનો પણ આવ્યો છે એકચ્યુઅલી તો મને કીધું હતું કે યંગસ્ટર્સ બધા આગળ આવી જાય પણ હવે આ નીચે તો બધા યંગસ્ટર્સ છે આજે તો પહેલા યંગસ્ટર્સને જરા મોકો આપજો આન્સર આપવાનો પછી વડીલો તો છે ખ્યાલ આવે છે ચલો પ્રશ્ન સમજાયો પ્રશ્ન સમજાયો પ્રશ્ન શું આવ્યો કે જીન મંદિર નિર્માણ મેં સર્વપ્રથમ કાર્ય કોણ સા હોતા હૈ ખાત મુહૂર્ત ખનન વિધિ યોગ્ય ભૂમિકા ચયન યા પંચ કલ્યાણક વિધિ વેરી ગુડ જોરદાર તાલી યોગ્ય ભૂમિકા ચયન 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 એટલે શોધવું બરાબર છે ચલો આગળ ભાઈઓ માટે પંચકલ્યાણક મહોત્સવ કબ હોતા હૈ વેરી નાઇસ ક્વેશ્ચન અગેન ધ્યાનથી સાંભળજો કબ હોતા હૈ ઓપ્શન જુઓ શું છે જીન મંદિર બનાના ચાલુ હોને પર પંચકલ્યાણક પ્રતિષ્ઠા કબ હોતા હૈ મહોત્સવ કબ હોતા હૈ જીન મંદિર બનાના ચાલુ હોને પર જીન મંદિર બન જાને પર જીન પ્રતિમા નગર મેં આ જાને પર જીન પ્રતિમા કી સ્થાપના હોને કે બાદ બોલો ભાઈઓ બહેનો માટે નથી ભાઈઓ માટે બોલો કોઈ એક જણ જોશથી બોલો ત્રીજો ઓપ્શન વેરી ગુડ હા તમે આંગળી બતાવ્યો ત્રીજો ઓપ્શન વેરી ગુડ જીન પ્રતિમા નગર મેં આવે નેક્સ્ટ ક્વેશ્ચન પંચ બહેનો માટે પંચ કલ્યાણક મહોત્સવ મેં પ્રતિષ્ઠાચાર્ય કા કાર્ય ક્યાં હૈ પૂજન કરાના ભક્તિ નાટિકા કરાના પૂરે મહોત્સવ કા નિર્દેશન કરના યા ભગવાન કી સ્થાપના કરાના
वेरी गुड, जोरदार ताली, पूरे पूरे प्रतिष्ठा महोत्सव का निर्देशन करो। चलो अगर भाइयों माटे शिलान्यास विधि का क्या मतलब है, शिलान्यास प्रतिमा योग्य पत्थर की शुद्धि, प्रतिमा निर्माण कार्य, प्रतिमा को शिला पर विराजमान कराना या जिन मंदिर भूमि शुद्धि। फोर्थ, वेरी गुड, जोरदार ताली, जिन मंदिर भूमि शुद्धि। पंद्रहवां प्रश्न, शांति जाप का क्या प्रयोजन है। लास्ट प्रश्न लइए शाह, पची आपने स्वामी भाई क्लास कर क्लास। अच्छा पंद्रहवां प्रश्न, शांति जाप का क्या प्रयोजन है। शांति जाप प्रतिष्ठा विधि की निर्विघ्न समाप्ति, पूरे बेनो माटे श्या पूरे विश्व में शांति होना, अपने प्रणामों को शुद्ध करना या शांति मंत्रोच्चार से पुण्य बंद कराना। वेरी गुड, वेरी गुड, प्रतिष्ठा विधि की निर्विघ्न समाप्ति होना। सोलहवां प्रश्न भाइयों माटे, याग मंडल विधान में किसकी पूजा की जाती है। चलो ऑप्शन जो लो सामने किसकी। वेरी गुड, पंच परमेश की पूजा। सत्तरवां प्रश्न बेनो माटे, नांदी विधान से क्या प्रयोजन है। नांदी विधान से क्या प्रयोजन है, आपन जो ऐसे बताए पंच कल्याणक मां, पंच कल्याणक समाप्ति, जिनेन्द्र भगवान की स्थापना विधि, मुनि राज का केश लोच, माता पिता इंद्र इंद्राणी यज्ञ नायक आदि का गोत्र परिवर्तन। वेरी गुड, गोत्र परिवर्तन, वेरी गुड। हवे गर्भ कल्याणक संबंधी प्रश्न आवे छे, 16 सपनों का फल पिता किस ज्ञान में देखते हैं। चलो वेरी गुड। सत्तरवां प्रश्न, तीर्थंकर भगवान का गर्भ में अवतरण किस स्वप्न से दर्शित होता है। बेनो माटे, वेरी गुड, जोरदार ताली, मुख में ऋषभ का प्रवेश। बीसवां प्रश्न भाइयों माटे, वेदी शुद्धि में किसकी शुद्धि की जाती है। बहुत सरस प्रश्न है, वेदी शुद्धि में किसकी शुद्धि की जाती है। भगवान की वेदी की, ध्वज दंड और ध्वजा की, कलशों की या सभी की। सभी की, बहुत सरस। एकवीसवां प्रश्न, अष्टक कुमारी, चलो आ कोई ना आवे तो मजा आ जाए। अष्टक कुमारी देविया कहाँ रहती है। रुचिक्वर द्वीप में, रुचिक्वर पर्वत पर, नंदीश्वर द्वीप के पर्वत पर, मानुषोत्तर पर्वत पर या कुंडलवर द्वीप में कुंडलवर पर्वत पर। बहुत सरस, वेरी गुड, रुचिक्वर द्वीप में रुचिवर पर्वत पर। जन्म कल्याणक संबंधी प्रश्न भाइयों माटे, बाल तीर्थंकर के जन्म के समय कहाँ कहाँ शांति होती है, ऊर्ध्व मध्य अधो या तीनों लोक में। वेरी गुड। बेनो माटे, बाल तीर्थंकर के जन्म के समाचार दूत कहाँ समाचार सुनाता है, कहाँ सुनाता है ये समाचार, माता के कक्ष में, इंद्र सभा में, राजसभा में या समोशरण में। वेरी गुड। चौबीसवां प्रश्न, सर्वप्रथम बाल तीर्थंकर के दर्शन कौन करते हैं। चलो वेरी गुड। पच्चीसवां प्रश्न, बाल तीर्थंकर को सुमेरु पर्वत पर ले जाते समय कितने बाजे बजते हैं। 12.5 करोड़, वेरी गुड। शीत समुद्र क्रम में कौन से नंबर का समुद्र है। चलो भाइयों माटे श्या प्रश्न, शीत समुद्र क्रम में कौन से नंबर का समुद्र है। शीर समुद्र पांचवे नंबर का। चलो वेरी गुड, वेरी नाइस, ऑलमोस्ट बता आंसर राइट पड़िया छे, इनी मत एक बार जोरदार ताली पोत होता माटे। चलो वेरी गुड। जन्म अभिषेक के कलश की गहराई कितनी होती है। जन्म अभिषेक अमरा में कीधु के बता आंसर राइट पड़िया छे, ले हाँ बोलो। वेरी गुड, जोरदार ताली, 8 योजन। चलो वेरी गुड। कौन सी रिद्धि से इंद्र 1000 नेत्र बनाकर बाल तीर्थंकर को देखते हैं। चलो कई कई से, नेत्र रिद्धि, ज्ञान रिद्धि, अवधि रिद्धि, विक्रिया रिद्धि। विक्रिया रिद्धि, बहु सरस। 29वां प्रश्न बेनों माटे, बाल तीर्थंकर के वस्त्राभूषण कहाँ से लाए जाते हैं। चलो वेरी गुड। तब कल्याण संबंधी प्रश्न, तीर्थंकर राजा को वैराग्य उत्पन्न होने में प्राय कौन सा ज्ञान निमित्त होता है। जाति स्मरण, मन पर्याय, अवधि, प्रत्यभिज्ञान। कौन सा ज्ञान निमित्त होता है बोलो। जाति स्मरण ज्ञान, मन अवधि ज्ञान नहीं, जाति स्मरण। અનેકો તીર્થંકર ને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. બરાબર છે. લોકાંતિક દેવ, લોકાંતિક દેવ શું છે પ્રશ્ન? હા, લોકાંતિક દેવ કહા રહેતે હૈ? બ્રહ્મ સ્વર્ગ કે કોણ સે હૈ, ક્યા હૈ? બ્રહ્મ સ્વર્ગ કે ઇન્દ્ર, પછી અલોક આકાશ મેં કે પાસ રહેતે હૈ, સબસે ઉપર કે સ્વર્ગ મેં રહેતે હૈ, પાંચવે સ્વર્ગ મેં રહેતે હૈ. બ્રહ્મ સ્વર્ગ કે ઇન્દ્ર નહીં હોતે લોકાંતિક દેવ? નહીં બોલો. હા, વેરી ગુડ, વેરી ગુડ. પાંચવે સ્વર્ગ મેં રહેતે ઇન્દ્ર નથી, સામાન્ય દેવ છે ને પાંચમા સ્વર્ગમાં રહે છે. ચલો પૂરા થઈ ગયા છે પ્રશ્ન. તીર્થંકર રાજા કિસસે દીક્ષિત હોતે હૈ? સ્વયં સે દીક્ષિત હોતે હૈ. વેરી ગુડ. તીર્થંકર મુનિરાજ દીક્ષિત હોતે હી ધર્મ ઉપદેશ દેતે હૈ, ધ્યાનસ્થ હોતે મન પર જ્ઞાન પ્રગટ કરતે હૈ, વ્યાર કરતે હૈ યા પંચ પરમેશ્વરી કા સ્મરણ કરતે હૈ? ધ્યાનસ્થ હોકર. વેરી ગુડ. બે ક્વેશ્ચન બાકી છે. એક ક્વેશ્ચન બેનો ને એક ક્વેશ્ચન ભાઈઓ. તીર્થંકર મુનિરાજ કા મુનિ દશા મેં ક્યા નિયમ હોતા હૈ? એકલ વિહારી હોતે હૈ? વિહાર નહીં કરતે? મૌન નહીં હોતે? આકાશ ગમન હી કરતે હૈ? વેરી ગુડ. ઓકે ચલો આગળ શું કીધું? હા, એકલ વિહારી હોતે હૈ. ચલો તીર્થંકર મુનિરાજ કે મુનિ દશા મેં કોણ સે ઉપકરણ હોતે હૈ? ચલો વેરી નાઇસ ક્વેશ્ચન. વેરી ગુડ. એક ભી નહીં. ઓકે ચલો જ્ઞાન કલ્યાણક સંબંધી પ્રશ્ન. તીર્થંકર ભગવાન કો કેવલ જ્ઞાન હોતે હી સમોષરણ કી રચના કહાં હોતી હૈ? જમીન પર, 5000 ધનુષ ઉપર આકાશ મેં, 5000 યોજન ઉપર આકાશ મેં, યા 5000 હાથ ઉપર આકાશ મેં? 5000 ધનુષ. વેરી ગુડ. 5000 ધનુષ ઉપર આકાશ મેં સમોષણ કી રચના હોતી હૈ. તીર્થંકર ભગવાન કે પરમ ઔદારિક શરીર કબ હોતા હૈ? તીર્થંકર ભગવાન કે આ બહુ સરસ પ્રશ્ન છે. પરમ ઔદારિક શરીર કબ હોતા હૈ? જન્મ સે હી, દીક્ષા લેને પર, કેવલ જ્ઞાન હોને પર, અયોગ દશા હોને પર? જન્મ સે હી. બહુ સરસ. તીર્થંકર ભગવાન નું શરીર છે એ પરમ ઔદારિક શરીર જન્મથી છે. તીર્થંકર ભગવાન કે કિતને કર્મો કા બંધ હોતા હૈ? તીર્થંકર ભગવાન કે કિતને ભગવાન અવસ્થામાં સંયોગ કેવડી? 13મા અવસ્થાનમાં. બરાબર. હવે સાંભળજો. 1 સાતાવેદનીય, 3 આયુ છોડકર સભી અગાતી, 4 અગાતી, 1 ભી નહીં. 1 સાતાવેદનીય. એક્સિલન્ટ, વેરી ગુડ. તીર્થંક સમજાય છે ને બધાને? હા. 1 સાતાવેદનીય નો જ બંધ થાય. તીર્થંકર ભગવાન ને 13મા અવસ્થાનમાં સંયોગ કેવડી યોગોના કંપનના માધ્યમથી 1 સાતાવેદનીય નો બંધ થાય. લાસ્ટ મોક્ષ કલ્યાણક સંબંધી પ્રશ્ન. ના, હજી નહીં. તીર્થંકર ભગવાન કી ઓમકાર રૂપ ધ્વનિ, બહુ સરસ આ પ્રશ્ન. 18 મહાભાષા ઓર 700 લઘુ ભાષા મેં કેસે પરિણમિત હોતી હૈ? જીવો કે કાન પર પડતે હી અપને આપ, દેવો દ્વારા, ભાષા વર્ણા દ્વારા, યા તીર્થંકર હી પ્રણમિત કરતે હૈ? બોલો. ફર્સ્ટ કે સેકન્ડ? દેવો દ્વારા. દેવો દ્વારા, દેવો વચ્ચે ઇન્ટરપ્રિટર હોય, સમજાય છે? દેવો દ્વારા. અરે હા ભાઈ હા, ઓમકાર ધ્વનિ દેવો દ્વારા ટ્રાન્સલેટ થઈને પોતાના કાનમાં પડે ને પોતાની ભાષામાં સમજાય. ચલો એ વિશે આપણે સ્વાધ્યાયમાં ક્યારેક લેશું, પણ આન્સર દેવો દ્વારા છે. પોઈન્ટ સમજાય છે? હા, દેવો પાસે એક વૃદ્ધિ હોય છે, ઓમ ધ્વનિ છે, નિરક્ષરી છે, પોતાના કાનમાં પડશે નહીં, વચ્ચે દેવો દ્વારા એક લબ્ધિ હોય છે, એના માધ્યમથી આપણા કાનમાં પડતા એ ઓમ ધ્વનિ આપણને આપણી ભાષામાં સમજાય છે. લાસ્ટ, તીર્થંકર ભગવાન કે મોક્ષ હોને પર શરીર કા ક્યા હોતા હૈ? વેરી ગુડ. કપૂર કી તરફ અદ્રશ્ય હો જાતા. તીર્થંકર ભગવાન અંતિમ દો સમય મેં કિતને કર્મો કા નાશ કરતે હૈ? ચલો અંતિમ દો સમય મેં કિતને કર્મો કા નાશ કરતે હૈ? આ કર્ણાનયોગ નો વિષય છે. કદાચ કોઈને આવડતો હશે, ના આવડે તો પણ કઈ વાંધો નથી, એનો ખુલાસો પછી કરશું. પરંતુ કોઈને ખ્યાલ છે આન્સર? 14 ઓર 71, 13 ઓર 72, 12 ઓર 73, 11 ઓર 74. હા હા, બોલો બોલો, આખું બોલો. 13 ઓર. એક્સિલન્ટ. શું બોલ્યા? 13 ઓર 72. કોણ બોલ્યું? अरे वाह, वेरी गुड आंसर, राइट है 13 और 72। अनु खुलासा अपने नेक्स्ट टाइम कर ही ले। तीर्थंकर भगवान किस मुद्रा में सिद्धालय में गमन करते हैं? किस मुद्रा में सिद्धालय में गमन करते हैं? पद्मासन, खड़गासन, दोनों या कोई भी नहीं? दोनों। निर्वाण के समय समोषण का क्या होता है? बोलो क्या होता है? विघटित प्रश्न सामर्जो। निर्वाण के समय जय निर्वाण था ही ना, मोक्ष था ही ना, मोक्ष पावपूर्ति महावीर भगवान का। तो निर्वाण के समय समोषण का क्या होता है? विघटित हो जाता है, जमीन पर आ जाता है, ताकि ऊपर हो ना, अपनी बात की ना, 500 धनुष जमीन पर आ जाता है, ऊर्ज गमन करता है, होता ही नहीं, पहले ही विघटित हो गया होता है। वेरी गुड, एक्सीलेंट। हमें एक्चुअली ऑप्शन होता, आप पर होता, चलो कई बात नहीं। सिद्ध भगवान कहाँ विराजते हैं? सिद्ध, वेरी नाइस क्वेश्चन, सिद्धि शिला पर, धनवात वलय, धनोदधि वात वलय या तनुवात वलय? तनुवात वलय। सिद्ध शिला पर कोई सिद्ध भगवान नहीं, एनी ऊपर तनुवात वलय, विच इज द एंड ऑफ लोकाकाश, एना पछी अलोकाकाश चालू थाय छे, त्यार सिद्ध भगवान छे, एंड। समझाय छे? चलो, देवो द्वारा तीर्थंकर, लास्ट प्रश्न छे, देवो द्वारा, अच्छा 45 आता, मतलब 35 क्वेश्चन छे, देवो द्वारा तीर्थंकर के मायामय शरीर के अंतिम संस्कार से उत्पन्न राख का क्या करते हैं? बोलो क्या करते हैं? उत्पन्न ही नहीं होती कछी, आशिका समझकर सर पर लगाते हैं, तीनों लोक में विसर्जित की जाती है या क्षीर समुद्र में विसर्जित की जाती है? क्षीर समुद्र में विसर्जित की जाती है, ख्याल आवे छे? तो आ रीते ना अहिया सूचे देवो द्वारा तीर्थंकर के मायामय शरीर ने पर, ख्याल आवे छे? नव केश अने शरीर एने क्षीर समुद्र में विसर्जित की जाती है। जोरदार ताली भाईओ माटे अने बहनो माटे। आपणे आ थोड़ा क्वेश्चन लीधा जेनाथी पंचकल्याणक प्रतिष्ठा महोत्सव पाछो रिवाइज थई गयो। हवे आपणे अर्धो कलाक स्वामी भाईना क्लास नो लाभ लेशु, अर्धो कलाक स्वामी भाईना क्लास नो लाभ लेशु। तत्वा सूत्र महाग्रंथ चाली रह्यो छे तो ए स्वाध्याय नो बधा लाभ ले। निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए दिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है। अनेकान में नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिनवाणी मात नो, आम भक्तों ना अनंत उपकारी समस्त ज्ञानी धर्मात्माओ नो, सत्य सनातन स्वानुभूतिमय वितराग दिगंबर जैन धर्म नो जय।